તારીખ 12/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 378 અને 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 762
પત્ર 384 પત્રમાં પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે સૌભાગભાઈ ઉપર છે કે કેમ નક્કી નથી થતું. ઓલા પત્ર નથી ને તો કદાચ નહીં હોય, કેમ કે વિષય કોઈ એવો નથી. આપણે લઈ લઈએ આ પત્ર, આમ તો સ્વાધ્યાયમાં લીધો નથી એટલે લઈ લઈએ. શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેના ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે એવો જે કાળ, તે આ દુષ્મ કળિયુગ નામે કાળ છે. કેમ આ કાળને કળિયુગ કહ્યો, અથવા જૈન શાસ્ત્રમાં એને દુષ્મ કાળ કહ્યો, કે અહીંયા જે મનુષ્યો પણ જે જીવો જન્મે છે એ શબ્દાદિ પાંચ ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિની ઈચ્છાથી અત્યંત અત્યંત વ્યાકુળ થતા જોવામાં આવે છે. એટલે તીવ્ર વિષયની ઈચ્છાવાળા જીવો અહીંયા જોવામાં આવે છે. અને એવા જીવો વધારે પ્રમાણમાં છે, વિશેષ પ્રમાણમાં છે, માટે આ કાળને દુષ્મ અથવા કળિયુગ કહેવામાં આવ્યો છે. તેને વિશે વિવળપણું, તેને વિશે વિવળપણું જેને પરમાર્થને વિશે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેને વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. શૈલી જોઈ એમને, કેવી સરસ શૈલીથી વાત કરે છે રામચંદ્રજી. એમના કાળના એક પુરુષોત્તમ પુરુષ થઈ ગયા, યુગ પુરુષ થઈ ગયા, એટલે આજે એમના નામે એક સંપ્રદાય પણ ચાલે છે. મોક્ષે પધાર્યા છે, એમનો આત્મા અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન છે, અને મુનિ સુવ્રતનાથ વિષ્ણ તીર્થંકરના સમકાલીન હતા. એ મુનિ સુવ્રતનાથ ભગવાનના સમો શરણમાં ઉપદેશ સાંભળવા પણ જતા હતા. જ્ઞાન દશામાં હોવા છતાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી હતા, અને 14 વર્ષના વનવાસ દરમિયાન એક મુનિરાજનો ઉપસર્ગ દૂર કરેલો. એ મુનિરાજને કેવળ જ્ઞાન થયેલો, કેવળ જ્ઞાન થયા પછી વાણીનો યોગ હશે, નહીંતર સામાન્ય કેવળીને યોગ ઓછો હોય છે, કોકને જ હોય છે, પણ એમને જેને યોગ હોય એને સમોસરણ રચાય. હા, અને એમની વાણીથી અનેક જીવોને પાછો આત્મલાભ થાય. જેનો ઉપસર્ગ દૂર થયેલો એ જ મુનિરાજને કેવળ જ્ઞાન થયેલું, એમનું સમોસરણ અયોધ્યાના સમીપ ઉપવનમાં આવેલું. એ વખતના જમાનામાં શું હતું, પંચમ કાળ હતો, ચતુર્થ કાળ હતો, એટલે પુણ્યયોગ વિશેષ હોય, મનુષ્યોને પણ પ્રતિકૂળતા ઓછી હોય. રાજા મહારાજાના જે રાજધાનીના નગર હોય એની આજુબાજુ બાગ બગીચાઓને ઉપવનો હોય, આપણા ભાવનગરમાં બીડને જંગલ છે એવું ન હોય, સુંદર સુંદર ઉપવનો હોય, બગીચાઓ મોટા મોટા માઇલો સુધીને એ ઉપનમાં સમોસરણ આવેલો, અને રામચંદ્રજી ઉપદેશ સાંભળવા ત્યાં પણ ગયેલા. રામાયણની અંદર બધા વિષય આવે છે. એટલે કેવા હતા રામચંદ્રજી, એનું પિક્ચર દોર્યું છે મેં. શું કે આવો કળિયુગ હોવા છતાં, આવો કળિયુગ હોવા છતાં જેને વિવળ તેને વિશે, એટલે એ કાળને વિશે વિવળપણું, જેને પરમાર્થને વિશે નથી થયું, વિવળતા થવાથી જેને પોતાના આત્મકલ્યાણમાં કાંઈ ફરક નથી પડ્યો, આ કાળની અંદર પણ આવી વિષમ પરિસ્થિતિ જોઈને પણ એક ધારું આત્મકલ્યાણ સારી રીતે કોઈ સાધી જાય, અને વિક્ષેપ જેનું ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, ચિત્તમાં વિક્ષેપ ઊભો ન થાય, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, અને એવા જીવો પરિચયમાં આવે તો પણ તેને કોઈ પોતાના પરિણામમાં ફેરફાર થતો નથી. આ વાત એટલે સામાન્ય રીતે જીવોને સંગ દોષ લાગે છે, સંગ એવો રંગ ચડી જાય, પણ આવા જીવો સંગમાં આવવા છતાં જેને કરીને સંગે કરીને જેનું પરિણમન પ્રવર્તન ભેદ પામ્યું નથી, એટલે એના પરિણમનમાં ફેર પડ્યો નથી, સંગની અસર પણ જેને લીધી નથી, એમાં શું છે? સંગ તો બે જણ વચ્ચે થાય છે. બળવાન પરિણમન હોય એની અસર નબળા ઉપર થાય, આ નિયમ છે. એટલે આવા કળિયુગમાં પણ કુસંગથી પણ જેના પરિણમનમાં ફેર ન પડે, ઉલટાનો જે બીજો જીવ હોય એના પરિણમનમાં ફેર પડે. શું પોતાના બળવાન પરિણમનને કારણે કુસંગની અસર તો ન થાય, પણ સામો જીવ સુધરતો થઈ જાય. એવું બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવ્રત થયું નથી અને ઉદય આવે કુટુંબ પરિવાર વચ્ચે હોય છતાં આવરણ આવે નહીં, એટલે નિરસપણે ઉપર છલ્લો વ્યવહાર કરતા હોય, અંતરંગ પ્રીતિ ન થાય, બીજા જે કારણો તેને વિશે જેને વિશ્વાસ વર્તતો નથી, અને અનેક પ્રકારના પ્રસંગો મને પણ તત્વદૃષ્ટિ છૂટે નહીં, તત્વ ઉપર જે વિશ્વાસ છે એ જ વિશ્વાસ રહે, બીજી રીતે એનો વિશ્વાસ ડોલાયમાન થાય નહીં, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રીરામ છે. એટલે રામચંદ્રજી એવા સમર્થ પુરુષ હતા એમ કહેવું છે. હે, એ તો છે જ, પોતે લખ્યું છે ને, અમે આ કાળના બીજા શ્રીરામ છીએ. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પજીવો દ્રષ્ટિગોચર થતા નથી. અત્યારે એવો કાળ છે કે આવા કોઈ ગુણવાન પુરુષ જોવા મળતા નથી. હવે પોતાની વાત લખે છે. નિંદ્રા સિવાયનો બાકીનો જે વખત, તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો વખત મન વચન કાયાથી ઉપાધિને જોગે વર્તે છે. ઉપાય નથી, ઉદય એવો છે, એવો ઉદય છે કે નિંદ્રાનો સમય બાદ કરીએ, ચાર પાંચ કલાક સૂતા હશે અને એકાદ કલાક એ સિવાય બીજો પોતે કાંઈક ચિંતવાનાદીમાં ધ્યાનમાં બેસતા હોય, વહેલા ઉઠતા હોય તો ધ્યાનમાં એકાદ કલાક બેસતા હોય, એ સિવાય બાકીનો વખત મન વચન કાયાની ઉપાધિના જોગે વર્તે, એટલે બધી પછી પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિ, એટલે સમ્યક પરિણતિ એ સંવેદન કરવું યોગ્ય છે. અને એ ઉદયમાં સંભાવથી સમ્યક પ્રકારે પસાર થઈ જવું. કોઈ ગમો અણગમો રાગ દ્વેષ વિષમ પરિણામો ન થાય ઉદયમાં, એ પ્રકારે વર્તવું યોગ્ય છે. 408મો પત્ર એના ઉપર જ છે આખો, કે અનેક પ્રકારના કઠિનમાં કઠિન ઉદય હોવા છતાં પણ સમપરિણામે વેદન કરીએ છીએ, અને એ જ જ્ઞાની પુરુષોનો, ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનો સનાતન ધર્મ છે. મોટા આશ્ચર્યને પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો, તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કાંઈ ચીજો તેને વિશે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખીને અહમપણું વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોનો દ્રષ્ટિભ્રમ અનાદિકાળનો મટ્યો નથી, જેથી મટે એવો જે ઉપાય તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ પ્રવર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે, એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક હજી અનંતકાળ રહેવાનો છે એમ જાણો. હ વાત લખે છે, બોલો શું કહે છે? આખું એક જ વાક્ય છે, એક પેરેગ્રાફનું, કે મોટા આશ્ચર્યને પમાડનારે એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ વગેરે પદાર્થો, તો બધા મોટા પદાર્થો છે, સમુદ્રનું અગાધ જળ છે, અત્યારે લવણ સમુદ્ર છે આપણી આજુબાજુ, દર વર્ષે લાખો ટન મીઠું એટલે ખારાશ એમાંથી ઉપાડી લેવામાં આવે છે, ખેંચી લેવામાં આવે છે, શું, અને અબજો ટન મીઠા પાણીની નદીઓના પાણી એમાં ઠલવાય છે. મીઠું પાણી કેટલું ઠલવાય છે? અબજો ના અબજો ટન. આ સુરતમાં પૂર આવ્યું હતું, કેટલું એક સેકન્ડે કેટલા કેટલા ટન, લાખો ટન પાણી અંદર ઠલવાતું હશે. એવી નદીઓ મોટી મોટી, તો જે નાની નદી છે બ્રહ્મપુત્ર અને ગંગા ને મોટી નદીઓ છે, છતાં સમુદ્રની ખારાશમાં એક ડિગ્રીનો ફરક નથી પડતો, એટલો ને એટલો ખારો સમુદ્ર છે, એટલું ને એટલું મીઠું પાકે. એ જે 28 કે 26 ડિગ્રી મીઠું પાકતું એ પાકે તે પાણીમાંથી, ઓછું ન પાકે. આશ્ચર્યકારક છે કે નહીં? તો લોકોને આશ્ચર્ય નથી દેખાતું એમાં કાંઈ. સૂર્ય અબજો માઇલ દૂર છે, ઉગ્યા પહેલાં તો અહીંયા ઘરમાં અજવાળું થાય છે, હજી ઉગ્યો નથી ત્યાં, એ પહેલાં અહીંયા ઘરમાં અજવાળું થાય છે, હવાર પડી છે, આંખ ખુલે તો ખબર પડે હવાર પડી લાગે છે, સૂર્ય ડૂબવાને જેવી અડધી કલાક કલાકની વાર, કેટલો મોટો તેજનો પુંજ છે, આશ્ચર્યકારક છે, અને કેટલો રેગ્યુલર છે. ચંદ્ર જુઓ, 30 દિવસ અને એકમ વીજથી જ એનો માપ, એ જ પ્રમાણે ઊંઘવું, એ જ પ્રમાણે અજવાળ્યું, એ જ પ્રમાણે અંધાર્યું, એ જ પ્રમાણે એની દરરોજની જુદી જુદી સાઈઝ, એ પણ લાખો ગાવ દૂર છે. એની મહત્તા કોઈને ભાસતી નથી. પોતાનું એક નાનું ઝૂંપડા જેવું ઘર હોય, ઘરનો એક નાનો બગીચો, બે ચાર હારા ફૂલના છોડવા આવ્યા હોય, હે જો અમારા બગીચામાં ફૂલ ખીલ્યા, હે બેસવું ગમે એને, એને મહત્તા આપે છે જીવ. એક સાધારણ જેવી વાતોને મહત્તા આપે છે, મોટી વાતોને મહત્તા આપતા નથી એમ કહેવું છે. મોટી મોટી વાતોને જીવ મહત્તા આપતો નથી, સામાન્ય વાતને મહત્તા આપે છે. શું? અને એનો અહંકાર કરે છે, એનું અહમ પણ વર્તે છે. કાંઈ હજી તો 2-5 લાખની મૂડી હોય તો આમાં હાલવામાં ચાલવામાં ફેર પડી જાય. પોળો પોળો થઈને હાલે, હું પોળો ને શેરી હાંકડી. એ જોઈને એમ થાય છે કે લોકોની દ્રષ્ટિભ્રમ હજી અનાદિકાળનો મીટો નથી. જેનાથી મટે એવો જે ઉપાય, તેને વિશે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી. એ દ્રષ્ટિભ્રમ મટવાનો જે ઉપાય છે, એ ઉપાયના વિષયમાં જરા પણ સમજ આવતી નથી. અને તેનું ઓળખાણ થઈ, એટલે કોઈ જ્ઞાની પુરુષ હોય, એ ઉપાય જાણતા હોય, અને ઓળખાણ થયા પછી પણ જીવને સ્વેચ્છાએ વર્તવાની બુદ્ધિ તો પણ ઉલ્લંઘન કરે. સ્વેચ્છાએ વર્તે, પોતાને ઈચ્છા થાય એ પ્રમાણે વર્તે, સાંભળ્યું ન સાંભળ્યું કરે, એવી જે બુદ્ધિ વારંવાર એવા જે પરિણામ થઈ જવા, એમ ઘણા જીવોની સ્થિતિ જોઈને, કોક જીવ એવા નથી, નાનીના પરિચયમાં આવ્યા પછી પણ નાનીના વચનોને અનુસરે નહીં, પોતાને સ્વેચ્છાએ વર્તતા જોઈને એમ લાગે છે કે આ જગત હજી અનંત કાળામાં જ ચાલવાનું છે. કેમ કે એ જીવો પરિભ્રમણથી મુક્ત નહીં થાય, એ જીવો જન્મ મરણથી મુક્ત નહીં થાય, એવું સ્પષ્ટ જોવામાં આવે છે. નમસ્કાર પહોંચે એટલો પત્ર એ વિષય ઉપર લખાણો છે, ખાસ કરીને વર્તમાનના જીવોની પરિસ્થિતિનો ચિતાર એમાં આપ્યો છે. કદાચ હોય ત્યાર પછી સૌભાગભાઈ ઉપરનો પત્ર 385માં છે. સૂર્ય ઉદય અસ્ત રહિત છે, સૂર્યનો ઉદય થતો નથી કે સૂર્ય આથમતો પણ નથી, માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત, અને ચક્ષુ મર્યાદાને અંદરમાં આવે, અંદર વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. દેખાય ત્યારે ઉદય થયો એમ કહે છે, દેખાતો બંધ થયો ત્યારે અસ્ત પામ્યો એમ કહે છે. સૂર્યનો ઉદય થયો નથી ને સૂર્યનો અસ્ત પણ પામ્યો નથી. પણ સૂર્યને વિશે તો ઉદય અસ્ત નથી, એ તો જે છે એ છે. તેમજ જ્ઞાની છે આ દ્રષ્ટાંતે, તેમજ જ્ઞાની છે તે બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે. શુભનો ઉદય હો અશુભનો ઉદય હો, જ્ઞાની તો જ્ઞાની જ છે. પોતે જ્ઞાન વેદનથી ભિન્ન પડ્યા છે એટલે લોકો એમ જાણે છે કે અત્યારે એમને પાપનો ઉદય આવ્યો એટલે ઘણો આકરો ઉદય છે, લોકો એમ જાણે છે કે અત્યારે એમને બહુ પુણ્યનો ઉદય વર્તે છે, એને કાંઈ લેવા દેવા નથી, બેમાંથી એક કઈ વાત આવે. એ લોક દ્રષ્ટિએ માપે છે. મુનિરાજને ઉપસર્ગ થાય છે, લોકોને જો એમને પણ પૂર્વ કર્મનો કેવો ઉદય આવ્યો, રોગ થાય, મોટો રોગ થાય, કેવો ઉદય આવ્યો? કાંઈ ઉદય આવ્યો નથી. એ તો જેમ છે તેમ જ છે, બધા ઉદયમાં જેમ છે તેમ જ છે. જ્ઞાતા દ્રષ્ટા એટલે જ્ઞાતા દ્રષ્ટા જ છે. માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી. લોકોનું જ્ઞાન કેટલું છે? પ્રસંગની મર્યાદા જેટલું. અને એ પ્રસંગમાં પોતે જેવી રીતે પરિણમે છે એવી દ્રષ્ટિથી સામાન્યમાં આપે છે, એવી પરિસ્થિતિ છે. માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી એટલે પોતાની જેવી તે પ્રસંગને વિશે દશા થઈ શકે, જો પોતાની જેવી દશા થઈ શકે તેવી દશા જ્ઞાનીને વિશે કલ્પે છે. એ રીતે માપ નીકળે નહીં. પોતાના માપે જ્ઞાનીને માપે તો માપ નીકળે નહીં. ગુરુદેવ ભાઈ પોતાની ભાષામાં એમ કહેતા, બાપુ જ્ઞાનીના કાળજા માપવા એ સહેલા નથી, એવા શબ્દો કહેતા. એટલે એની અંતર પરિણતિમાં એ ક્યાં વિચરે છે તને શું ખબર પડે? તને તો બાહ્ય પ્રવૃત્તિમાં દેખાય, સંયોગની વચ્ચે દેખાય, નહીં સમજાય તને. એવા પ્રસંગમાં જેવી પોતાની દશા થઈ શકે તેવી દશા તે જ્ઞાનીને વિશે કલ્પે છે અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરમ એવું જે પરિતોષપણું, બધામાં એ શબ્દ લાગવો પડશે, અને પરમ એવું જે મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી એવી જે કલ્પના છે એમ જાણવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી જ્ઞાનીને પોતાના આત્મામાં જે આત્મપણું છે એ કલ્પના એ તને નહીં સમજાય કે ક્યાં આત્માપણે વર્તે છે. પરિતોષપણું એટલે સંતુષ્ટપણું, તૃપ્તપણું, આત્માની શાંતિને લઈને જે સંતુષ્ટતા અંદર ઉત્પન્ન થાય છે, કે જે સંતુષ્ટતા પાંચે ઇન્દ્રિયોના ભરપૂર વિષયો મળવા છતાં કોઈ જીવને, ચક્રવર્તીને પણ સંતુષ્ટતા થઈ નથી. જેના ઘરે છ ખંડની સંપત્તિ છે એટલે કે પાંચે ઇન્દ્રિયના વિષયોની કોઈ ખામી નથી, એને પણ કોઈ દિવસ સંતોષ નથી થતો. જ્યારે આત્મામાં આત્મશાંતિ ઉત્પન્ન થાય, આત્માનું અમૃત જેવું સુખ અનુભવમાં આવે, આત્મિક આનંદનો અનુભવ થાય અને જે તૃપ્તિ ઉત્પન્ન થાય એ તૃપ્તિ અલૌકિક છે, કે જેની ઉપમા આપવા માટે જગતમાં કોઈ દ્રષ્ટાંત, ઉપમા યોગ્ય કોઈ પદાર્થ, કોઈ ચીજ નથી. એવું પરમ એવું જે પરિતોષપણું એ ક્યાંથી દેખાય? એને તેમ થાય મને ઈચ્છા થાય છે ખાવાની, જ્ઞાનીને ખાવાની ઈચ્છા થઈ, મને પાણીની ત્રસ લાગી ત્યારે હું પાણી પીવું છું, એ પણ પાણી મગાવે છે કે જરા પાણીનો ગ્લાસ આપજો, ઉભાથી પાણી પી લઈએ છીએ. અમુક વાતમાં હું પણ હસું છું તો મારી યાર એ પણ હસે છે, મારા જેવું જ લાગે બધું. એટલે એમને જે આત્મપણું છે, પરિતોષપણું છે અને એ પ્રસંગથી એનું મુક્તપણું છે, ત્રણ બોલી દીધા છે. એ પોતાના સમાન કલ્પના જેને થઈ છે એ જીવને જણાવા દેતી નથી, કલ્પના એને આ વાતો જણાવા દેતી નથી, આ ભાવો એને સમજમાં નથી આવતા એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છીએ એટલે નિશ્ચય કરી નાખ્યો હોય છે. અભિપ્રાય એવો હોય છે જ્ઞાન દશામાં કે શુભ અને અશુભ બે પ્રકારના ઉદયો સંસારમાં કર્મ પ્રમાણે, કર્મની પ્રકૃતિના બે વિભાગ છે, આઠે કર્મના, શુભ અને અશુભ, શુભાયુ અશુભાયુ, સાતાવેદની અસાતાવેદની. એટલે શુભ છે એ સાતાવેદનીમાં જાય છે, અસાતાવેદની અશુભમાં જાય છે, એમ આઠે કર્મના ઉદયના બે ભાગ છે. ગોત્રમાં પણ શુભ ને અશુભ છે, વેદનીમાં પણ એ છે, બધામાં આઠે આઠમાં છે. એમાં ખાસ કરીને તો અઘાતીનો ઉદય આવે છે, એટલે ચારણી લેવામાં આવે છે. એમાં તો જ્ઞાનાવરણી દર્શનાવરણી તો આત્મગુણોને ઘાતક છે, એટલે એમાં શુભાશુભનો પ્રશ્ન નથી રહેતો. અઘાતી ચારમાં આ પ્રશ્ન છે. તો એક અભિપ્રાય થઈ જાય છે કે આ જે અઘાતીનો ઉદય છે એ ક્યારેક શુભનો આવશે, ક્યારેક અશુભનો આવશે, ક્યારેક શુભનો આવશે, ક્યારેક ક્રમથી આવે છે. કોઈ વાર મિશ્ર ઉદય હોય છે, એક બાજુ શુભનો ઉદય ચાલતો હોય, બીજી બાજુ અશુભનો ઉદય ચાલતો હોય, એક જ પ્રકારે. જેમ કે સંપત્તિ પૂરી હોય પણ રોગ એવો થયો હોય કે ખાઈ ન શકે, દવા જ ખાવી પડે, સિવાય બીજું કાંઈ ન ખાઈ શકે. ખાવું હોય તો દવા ખાઓ, એથી વધારે ખાવું હોય તો ઇન્જેક્શન ખાઓ, રોટલા રોટલી બીજું કાંઈ તમને ખાવા નહીં મળે. ઉદય બહુ અનુકૂળતા છે, ખાવામાં કાંઈ ન મળે. મિશ્ર ઉદય પણ હોય છે, જેવો ઉદય હોય એવો, જે પ્રકારે ઉદય ક્રમથી આવે, વારાફરતી ક્રમથી જેવો 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 ઉદય આવે એ પ્રકારે બાહ્ય પ્રવૃત્તિમાં ભરતી લઈએ છીએ, ઉદયને અનુસરીએ છીએ. એમ કે છે નિરસપણે, કેવી રીતે નિરસપણે ભિન્ન રહીને ઉદયને અનુસરીએ છીએ. એક પ્રકારનું બંધન પોતે ઊભું કર્યું છે, એથી બંધાયેલા છે. જેમ કે સજા પડી હોય એને ભોગવી લેવી પડે, એમાં એને હોશ, સજા ભોગવવામાં હોશ હોય, એમ ઉદય છે એ પૂર્વકર્મની સજા, એનો એની હોશ ન હોય. એ રીતે જ્ઞાની વર્તે છે, એમ વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે અને એમાં અમને કાંઈ તકલીફ નથી, સહેજે સહેજે એમ રહી શકીએ છીએ. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિશે લખી, પણ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતો નથી. લીંબડીના દરબાર છે, ઠાકોર સાહેબ છે, સુભાગભાઈના પિતાશ્રી એમાં નોકરીમાં હતા દરબારને, ત્યારથી કુટુંબ સાથે સંબંધ હશે. કંઈક યોગ્ય જીવ હશે એમ સુભાગભાઈની અંદાજ હતો, એટલે સુભાગભાઈને એમ હતું કે કૃપાળુ દે મુંબઈમાં રહીએ છે અને આ પણ મુંબઈમાં, રજવાડા બધા મુંબઈમાં રહી, ભાવનગરના મહારાજે બંધન બહુ હોય, ઘરની બહાર નીકળે ટોળા વળે, ત્યાં કોઈ ઓળખે એટલે મુક્ત રીતે હરવું ફરવું થાય. જીવને બંધન નથી પસંદ, મુક્તિ પસંદ છે બહાર માટે. તો કે છે કે એમને મળવા સંબંધે, એમ કે આપ એમને મળો તો સારું, હવે કૃપાળુદેવ ઉઠીને એને મળવા જાય કાંઈ, અને મળવા જાય તો ઓલાને કંઈ અસર થાય કાંઈ, એને એમ થાય હું મોટો માણસ છું, આવા તો ઘણા નાના માણસો મને મળવા આવતા હોય, એની નજરે જ એવી હોય હું મોટો માણસ છું, મોટો દરબાર છું, રાજા છું, ફલાણું સ્ટેટ છે મારું, લોકો મને મળવા આવે છે સામેથી, પોતે કોઈને મળવા જાય નહીં. લોકો મળવા આવે એટલે એક સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્સમાં બેઠા હોય, એને બે વાત કરે તો એને ક્યાંથી અસર પહોંચવાની હતી. પણ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતો નથી એટલે એમનો વિકલ્પ જ આવતો નથી, એવો ઉદય જ નહીં હોય એમ લાગે છે. ઉદ્રેરા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ પણ ઉત્પન્ન થતી નથી. અસુગમ વૃત્તિ કીધી એને, પરાણે સામે ચાલીને જવું એવી અસુગમ વૃત્તિ અમને ઉત્પન્ન થતી નથી. તમે લખો છો ઠીક છે, પણ અમારે તો આ પરિસ્થિતિ છે. બહુ એપ્રોપ્રિયેટ, પોતાના ભાવોને વ્યક્ત કરવા ભાષામાં એનો બહુ બહુ સારો યોગ છે. એમને બહુ ઓછા માણસોને એવો યોગ હોય છે, એવો સારો યોગ એમને વર્તતો હતો. જ્ઞાન પ્રમાણ છે ને, પ્રમાણ જ્ઞાન છે, તટસ્થ જ્ઞાન છે, મધ્યસ્થ જ્ઞાન છે, એટલે જેટલું જ્ઞાનમાં આવે એટલું જ બહાર મૂકે, વધારે ઘટાડીને ન કે, વધારે ઘટાડીને લખે નહીં. પ્રમાણ જ્ઞાનમાં યથાર્થ માપ આવે અને જેટલું માપ આવે એટલું જ કહે, એવા શબ્દો નીકળે. શું જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, હવે પોતાની દશાની વાત કરે છે, નેત્રને વિશે બીજા અયમની પીઠે એક રજકણ પણ સ્થાન થઈ શકે ને, માથામાં કોઈ ચપટી ધૂળ નાખી હોય ને તો વાંધો ન આવે, પણ આંખમાં તો એક રજકણ ન હમાય. હાથ ઉપર મેલ જામ્યો હોય, બીજા અવયવોમાં વજન હોય, હાથનું વજન ઉપાડવું હોય, હાથથી રેતીનો ઢગલો આખો દૂર કરવો હોય, પગથી મોટો પાણાને ધક્કો મારવો હોય, બધું થઈ શકે. આંખ શું કરી શકે? એક રજકણ એને સહન કરી શકે. અમારું ચિત્ત એવું છે. બીજા અવયવો રૂપ અન્ય ચિત્ત છે. કેવી હળવી ભાષામાં મોટી વાત કરી છે. બીજા જીવો તીવ્ર કસાઈ કરી શકે છે, બીજા અવયવો જેમ જોરથી પાણાને ધક્કો મારી શકે અને હુમલો ભરીને રીતે ઉપાડી શકે અને વાંધો ન આવે, એમ બીજા જીવો ઘણા ક્લેશ કરે ને તો એ બરદાસ્ત કરી શકે. અમારું ચિત્ત બરદાસ્ત નથી કરી શકતું. ઘણી શાંતિપ્રિયતા હોય પછી તો મુમુક્ષુતા આવે છે. શું ક્લેશ અપ્રિય હોય છે, મુમુક્ષુને પણ ક્લેશ ન ફાવે, ક્લેશમય જીવન ન ફાવે. ક્લેશ થતો હોય બરદાસ્ત ન કરી શકે, ક્લેશ સહન ન થાય, એનાથી શાંતિનો ચાહક જીવ છે. જ્ઞાન દશાની વાત તો બહુ ઊંચી છે, તો આત્મશાંતિ પ્રગટ કરી છે એને, તો ઉપાસના કરીને, આરાધના કરીને. તો એમ એ તો કહે છે કે અમારું ચિત્ત તો એવું છે, જરાય ક્લેશને જરાય અશાંતિ સહન ન કરી શકે એવું છે. અન્ય ચિત્ત એટલે અન્ય જીવોના ચિત્ત જેવું નથી, કે ગમે એટલા કસાય કરે, કંજિયા કરે, તોફાન કરે, ઝઘડા કરે, પાછું વળી એનું થઈને ઊભું રહે, વળી એના થઈને ઊભા રહે, અમારાથી સહન ન થઈ શકે. એવા વાતાવરણમાં અમે ન રહી શકીએ એમ કહે છે. જેમ એક રજકણ પણ આંખ સહન ન કરી શકે, બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે, અમારું ચિત્ત તો નેત્ર જેવું છે, જરાય સહન ન કરી શકે. અન્ય માણસો નથી, તેમાં જે થતું હોય એ તો બીજા અવયવો જેવું છે, ચાલે, એ લોકોનું ત્યાં ચાલી શકે છે, આપણે ન ચાલી શકે. હે, હા, તીવ્ર આકુલતા હોવા છતાં એ આકુલતાનું દુઃખ લાગતું નથી. કેમ કે જીવનો એવો સ્વભાવ છે કે આકુલતાથી ખસે ખસે ને ખસે, આકુલતા લાગે અને આકુલતામાં એ ઊભો રહે, એ જીવના સ્વભાવ બહારની વાત છે. હટે હટે ને હટે હટે જ આકુલતાથી. દુઃખ કોને પસંદ પડે? કોઈ પસંદ ન પડે. અમને વર્તે છે એવું જે ચિત્ત, તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઉઠવું, બોલવું, બીજાને સમજાવવું, આ કરવું અને આ ન કરવું, એવી વિચારણા કરવી, તે માંડ માંડ બને છે. બોલવામાં અમને આકુળતા, બીજાને સમજાવવામાં આકુળતા, કોઈ કામ કરવું ન કરવાના વિકલ્પમાં આકુળતા, આ બધે અમને આકુળતા 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 લાગે. સુગાનીજી લખ્યું ને, એમાંથી તો મોટો વિવાદ ચાલ્યો કે દેવાદિ પ્રત્યે ઉપયોગ જાય છે, દેવગુરુ ને શાસ્ત્ર, દેવ આદિ એટલે ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. કેવું? ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. ગુરુદેવ એમાંથી શું કાઢ્યું? આત્મશાંતિ વિના આવા વચનો નીકળે નહીં. વિવાદ ઉઠાવ્યો તો વિવાદ કરનાર પ્રત્યે એવું કહ્યું, આત્માને શાંતિ જોઈ નથી, નહીતર આ પ્રશ્ન ઉઠે નહીં. એ આત્માની શાંતિ ચીજ એવી છે, આંખમાં એક રજકણ પોસાય નહીં, એમ આકુલતાનો એક કણ પોસાતો નથી. થઈ જાય બીજી વાત છે, પોષાણ નથી એનું. એવી શાંતિની રુચિ હોય છે, અશાંતિ રુચે નહીં એને. બોલવું આકુલતારૂપ લાગે, સમજાવવું આકુલતારૂપ. માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. હવે કેટલાક કામ તો કરતા દેખાય છે, તો કે ઉપયોગ શૂન્ય, ઉપયોગ લાગતો નથી. ઉપર છેલ્લા અનુપયોગ એ બધી પ્રવૃત્તિ થઈ જાય છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ છીએ. આવી અંદર નેત્રની જેવી સ્થિતિ હોવા છતાં વેપારના ઘણા કામ કરવા પડે છે, સજા ભોગવવી પડે ને, એમ કરવા પડે છે. જેમ કોઈ માંદો દર્દી હોય એને કંઈક તો હાંજ પડે, આટલા પાણા ભાંગી નાખજે, આટલું ખોદી નાખજે, નહીતર હન્ટરવાળી બોલાવશો, ઓલાને એમ થાય કે નબળો છો ને, માર નહીં ખમી શકું, લાવને પરાણે પરાણે. ન કરી શકે છતાંય જેમ કરે, એવી રીતે એ પોતે ઉદયમાં પ્રવર્તે છે, એવી સજા ભોગવે છે. જો જ્ઞાની પુરુષની દશા કેવી સ્થિતિ છે, એવી પરિસ્થિતિમાં ચાલે છે. અંદરમાં બહારમાં કાંઈક, અંદરમાં કાંઈક વાત છે. એ વેદવું ઓછું વિકટ લાગતું નથી, સજા ઘણી આકરી લાગે છે. કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય થવારૂપ થાય છે. એક રજકણ ન ઉપાડી શકે એને એમ કે મેં હુંડલો ભરીને રેતી ઉપાડો આંખથી, તો આંખ ક્યાંથી ઉપાડવાની હતી? કીડીને કોષનો ડામ છે એમ કહે છે. બળદ હોય, ભેંસ હોય, જેના ચામડા જાડા હોય એને કોષનો ડામ દઈએ તો હજી ઠીક છે, એને લાગે તો ખરું. કોષનો ડામ એટલે ઊની ઊની ધગધગતી કોષ, એને અડાડે ડાઘો પડી જાય, ચામડી પડી જાય એની, જાડું ચામડું, એની કીડીની શું દશા થાય, એવી દશા છે. એમ હવે કયો કે આ કામ કરતા નથી ને આ સરખું કામ કરતા નથી ને ધ્યાન દેતા નથી ને વેપારમાં એમનું મન લાગતું નથી, આવું તે કાંઈ હતું હશે, એને કેવા એવા કેવા આકરા કર્મો બંધાય, એને કેવો છે. ભલે ગમે પ્રારબ્ધના કારણે યોગ થયો, સંયોગ થયો, સંબંધ થયો, સાથે રહ્યા, પણ પરિણામ આવા થાય ત્યારે કેવા કર્મો બંધાય, એ કહો તમે. બહુ આકરા કર્મો બંધ. અનંતકાળે જ્ઞાની પુરુષોનો યોગ ન થાય, અને જ્ઞાની પુરુષોનો જ્ઞાની પુરુષનો યોગ થયા વિના સંસારનો નાશ થાય, અભાવ થાય, ન ભૂતો ન ભવિષ્યથી. લોકો સમજ્યા વગર ઉપાદાનની ચર્ચા કરતા હોય છે, આવે છે ને આપણે કાગળ બધા, એક તો દાખલો કોઈ બતાવે, ભલે તીર્થંકર પુરુષ હોય કે જેને જ્ઞાની ન મળ્યા એને જ્ઞાન થયું હોય એવું. અત્યાર સુધીમાં અનંતા સિદ્ધો થયા, અનંતા જ્ઞાનીઓ થયા ને થશે, એક દાખલો બતાવો. ભગવાન મહાવીર સ્વામી દસમા ભોગે બોધ પામ્યા પછી તીર્થંકર થયા છે, દસ ભોગ પછી દસ ભોગ કર્યા છે. ઉપાદાનમાં શક્તિ ઓછી નથી કોઈને, કોઈ જીવને ઓછી નથી, બધા અનંત શક્તિના ધણી છે. શું કામ લાગે? આત્મામાં અનંત શક્તિ છે, કોઈની મદદ વિના પોતે કામ કરી શકે એવો છે, તેમ છતાં પણ જ્ઞાની પુરુષ ન મળે તો અનંત કાળે પણ જરા પણ કામ ન થાય એવો પણ છે, એવો પણ છે આરવાર, અને એ બહુ ઓછાને ખબર છે. એટલે આ જગ્યાએ ભૂલે છે જીવ, શાસ્ત્રો વાંચીને પણ આ જ જગ્યાએ ભૂલે છે. ક્યાં ભૂલ્યો છે જીવ? સત્પુરુષના વિષયમાં. શું કહે છે? કે અમારું ચિત્ત નેત્ર જેવું છે, આંખની પાસે જમીનની રીતે ઉપાડવાનું કાર્ય થવારૂપ થાય છે, તે જેમ દુઃખે અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. આ જે વેપારની ઉપાધિ છે એ અમારા ચિત્તને વિશે એટલો બોજો નાખે છે, એટલો બોજો ઉપાડી ન શકીએ એટલો બોજો ઉપાડીએ છીએ અત્યારે એમ કહે છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. જ્ઞાનનું સામર્થ્ય એવું છે તો એ સમ્યક પ્રકારે વેદીએ છીએ. એમ નથી કે આવું અત્યંત વિકટ કાર્ય છે માટે કર્મ બંધાય છે, એમ નથી, સમ્યક પ્રકારે વેદીએ છીએ. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી, આત્મામાં સુગમપણે સ્થિર રહેતું એવું ચિત્ત હોવાથી ઉદયને પણ સમ્યક પ્રકારે વેદવા સમર્થ છે. એક જ પરિણામના બે જુદા જુદા પાસા બતાવે છે. એક બાજુ તો કહે છે કે જ્ઞાતા દ્રષ્ટા સમ્યક પ્રકારે છે, બીજું બાજુથી એમ કહે છે કે એક રજકણ ન ઉપાડી શકીએ ત્યાં રીતેનો ટોપલો ઉપાડવાનો વાત થાય છે. એક જ પરિણામમાં બે પરિસ્થિતિ છે. અખંડ સમાધિ પણ વેદે છે, અમારું ચિત્ત અખંડ શાંતિને વેદે છે, એમાં અખંડ પડતો નથી, અખંડ શાંતિને વેદે છે. આ વાત લખવાનો આશય તો એમ છે, જો હવે તાત્પર્ય કાઢે છે, આ વાત લખવાનો આશય તો એમ છે, જેવા જે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે, આવો ઉપાધિજોગ વેદવાનો જે પ્રસંગ છે તેને કેવો ગણવો, અને આ બધું સાર્થ કરવામાં આવે છે જાણતા છતાં તે મૂકી કેમ દેવામાં આવતો નથી, આ બધું વિચારવા યોગ્ય છે. હું તમને વિચારતા કરી મૂકીએ છે. અમારું પરિણમન, અમારું જીવન, અમારું અંતરંગ બાહ્ય પરિસ્થિતિ તમને બતાવીને તમને વિચારતા કરીએ છીએ. વિચારો તમે શું આમાં સમજો એમ કે છે. બહુ ટ્રીટમેન્ટ આપી છે એમણે, કંઈ સૌભાગભાઈને જ્ઞાન આપવા માટે જે પોતાના અનુભવથી ને પરિણમનની વાતો કરી છે, એ સિવાય કોઈ જીવને સંસારમાંથી ખેંચવો, શાસ્ત્રના ઉપદેશ વાંચીને કોઈ ઉપદેશ પમાડી દે એવી વાત સંભવ નથી. અનુભવને બહાર કાઢે, અનુભવને બહાર કાઢે ત્યારે આમાંને અસર આવે, એ પાત્રતા હોય તો, નહીતર નહીં, નહીતર તો અનુભવે ફેલ જાય છે. આ પોતાના અનુભવને બહાર કાઢીને મૂક્યો કે નહીં શબ્દોમાં, એમ એ તૈયાર કેવી રીતે કરે છે સૌભાગભાઈ, અનુભવની લાઈન ઉપર કેવી રીતે લઈ જાય છે, એટલા પાત્રતા, એટલે એને અસર પહોંચે એને. અને પ્રશ્ન મૂક્યો છે, પ્રશ્નો મૂક્યા છે, વિચારો, તમે વિચારવા યોગ્ય છે, આ બધું વિચારવા યોગ્ય છે, તમે વિચારવા જોઈએ અમારા અનુભવની ને અમારી દશાને અમારી સ્થિતિ ઉપરથી.